બીજા આપણે વ્યાખ્યાતા છે ભાઈ શશકાંતભાઈ મહેતા, રાજકોટથી તેઓ આવે છે, ઉદ્યોગપતિ છે, પણ ભૌતિક ઉદ્યોગ એમને જેટલો કર્યો છે તેના કરતાં આત્મશુદ્ધિનો ઉપયોગ, આરાધનાનો ઉદ્યોગ, એ ઉદ્યોગ એમનો ઘણો મોટો છે. શશકાંતભાઈને સાંભળવા એ ઘણો મોટો લાભ છે. ઘણું સરસ એમનું વક્તવ્ય છે, અને જે વક્તવ્ય છે તે અનુભવમાંથી અને આત્મચિંતનમાંથી અને આરાધનામાંથી આવે છે. ડૉક્ટર ભારીને આપણે સાંભળ્યા, એમને એક સ્થિતિની વાત કરી, આત્મા સુખ કેવી રીતે પ્રાપ્ત કરે અને કયું સુખ, એ સુખ તે મુક્તિનું સુખ. પણ મુક્તિનું સુખ પામતા પહેલાં વ્યવહારની કઈ ભૂમિકામાંથી જીવ પસાર થાય છે અને એ વખતે એને શું શું લક્ષ્યમાં રાખવાનું છે એ આજે તેઓ આપણને કહેશે. એટલે કે એમની આખી ભૂમિકા હવે જુદી જુદી ભૂમિકાથી આપણને વાત કરશે. ભગવાન મહાવીરનો પૂર્ણ યોગ, તો ભગવાન મહાવીરે સાધના એક ક્ષત્રિય રાજકુમારી સાધના કેવી રીતે કરી અને કેવી રીતે જુદા જુદા તબક્કામાં પસાર થયા એનો આપણને ખ્યાલ આપશે. આખો એમનો અભિગમ હવે મુક્તિ છે, એનાથી નીચેની કક્ષાએ વ્યવહારની દુનિયામાં શું આપણે કરવાનું છે એ ઉપર આવશે. તો ભાઈ શશકાંતભાઈ મહેતાને વિનંતી કરું છું કે તેઓ વ્યાખ્યાન ચાલુ કરે, ભગવાન મહાવીરનો પૂર્ણ યોગ.
નમો દુર્વાર રાગાદી વૈરિવાર નિવારિણી અર્હતે યોગિના થાય મહાવીરાય તાયિને, અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ. તસ્માત કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ જિનેશ્વર, રક્ષ રક્ષ ગુરુદેવ. પૂજ્ય બાપુજી, આદરણીય રમણભાઈ અને આત્મજિજ્ઞાસુ શ્રોતાજનો, ભગવાન મહાવીરના યોગની વાત જે કક્ષા ઉપર આપણે જીવન જીવીએ છીએ તેના ઉપરની વાત કરવી છે. પર્યુષણ પર્વ આવે એટલે વિશેષ કરીને મુંબઈમાં અને આપનું અનુકરણ કરીને ગામે ગામ પ્રવચનની હારમાળાઓ શરૂ થઈ ગઈ છે. જાણે કે પર્યુષણ પર્વ એટલે પ્રવચન માળાઓ ગોઠવવી. અમારા ગુરુ ભગવંતો કહેતા, હું નમ્રપણે કહું છું, કે જૈન સંસ્કૃતિ એ શ્રમણ સંસ્કૃતિ છે. એ શ્રમણ સંસ્કૃતિને આપે શ્રવણ સંસ્કૃતિ કરી નથી નાખવી ને. શ્રવણ જીવનની ઉત્ક્રાંતિ શ્રવણથી છે. પણ ક્યાં શબ્દોથી? શબ્દોના જે શબ્દો કાને પડે એના પણ ચાર પ્રકાર છે. એક શબ્દો કાને પડે અને કોલાહલ મચાવે, જેનાથી આપણે ખૂબ પરિચિત છીએ. એક શબ્દો એવા છે કે જે કુતૂહલ મચાવે, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ એ કુતૂહલ વૃત્તિથી એ શબ્દોને સાંભળવા માટે ભાગા ભાગ કરીએ. એક શબ્દો એવા છે કે મનમાં ક્રીડા ઉત્પન્ન કરે. આ બિરલા ક્રીડા કેન્દ્ર છે ને, સમ્યક જ્ઞાનના શબ્દો છે ને, એ ક્રીડા આનંદ ઉત્પન્ન કરે. પણ ચોથી કક્ષાનો શબ્દ છે એ શબ્દ બ્રહ્મ બનીને હૃદયમાં કૃપાનો અવતાર કરે. પર્યુષણ પર્વમાં આવા કૃપાના શબ્દો આપણને મળે અને તેના માધ્યમ બનીએ તે માટે જ આ પ્રવચન ચાળાઓનું એક લક્ષ્ય રહેલું છે. ભગવાન મહાવીરનો પૂર્ણ યોગ. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબે ભગવાનના અનેક ગુણ જોતા એમને ચાર ગુણથી વિશિષ્ટ રીતે સંબોધન કર્યું. ભગવાન અનંત વિજ્ઞાની છે, અબાધ્ય સિદ્ધાંત છે, અમર્ત્ય પૂજ્ય છે અને અતીત દોષ છે. ભગવાનના સિદ્ધાંતને આજની તારીખ સુધી પણ કોઈએ અપ્રસ્તુત કે ખોટા બતાવી શકાયા નથી. એવા ભગવાનનો પૂર્ણ યોગ આપણે આપણા જીવનમાં કઈ રીતે જીવી શકીએ. બહુ ઊંચી પીએચડી ડોક્ટરેટની વાત આપણે કરીએ, અગાસી ઉપર તો પહોંચવું છે ને ત્યારે તો આપણે આત્મીય રમણતામાં હશું જ, પણ તેના પહેલાંની પણ આપણી જે પ્રાથમિક ભૂમિકા છે, ધ નેક્સ્ટ ડે વેન આઈ સ્ટેપ આઉટસાઇડ માય હોમ વોટ ઇઝ માય ડ્યુટી વિચ ઇઝ ઇન કોન્સોનન્સ વિથ ધ યોગ ઓફ લોર્ડ મહાવીર. ભગવાન મહાવીરના યોગની સાથે મારું જીવન હું કઈ રીતે જીવી શકું. ઘણા મિત્રો, ઘણા લોકો, ઘણા તજજ્ઞો મને કહે કે ભાઈ આ સાંપ્રત કાળમાં તો કાંઈ ભગવાનના યોગની વાત હશે, તમે સાવ આઉટડેટેડ થઈ ગયા છો, અત્યારે તમારે કેટલી બધી પ્રાયોરિટીઝ છે. અવર પ્રાઇમ ટાઈમ, જેમ ટીવીમાં પ્રાઇમ ટાઈમ આવે ને, અવર પ્રાઇમ ટાઈમ ઇઝ સોલ્ડ આઉટ ટુ અર્થ એન્ડ કામ. આ તો ફુરસદના સમયમાં કાંઈ થતું હોય તો સમજાવો. એને કહેવું પડે છે કે ભાઈ સત્યને કોઈ દિવસ કોઈ યુગની સાથે સમાધાન કરવાની જરૂરત નથી. જે સમાજે, જે સંસ્કૃતિએ અને જે સિવિલાઇઝેશન્સે સત્યની સાથે સમાધાન કર્યું છે, એ સંસ્કૃતિઓ કાળની ગર્તામાં વિલીન થઈ ગઈ છે. માટે સત્યને આપણે અનુસરીએ કે ન અનુસરીએ, એ સ્વયં પ્રતિષ્ઠિત છે. સિદ્ધાંત, ભગવાને બે વસ્તુ મહત્વની આપી, એક સિદ્ધાંત દર્શન આપ્યું અને બીજું એ સિદ્ધાંતને જીવવા માટેનો જીવન યોગ આપ્યો. આપણે ત્યાં તો વૈજ્ઞાનિકોએ માત્ર એક અણુની શોધ કરી અને જાણે કે એમને નવાજી દીધા કે હું આ તો કેટલા બધા મહાન વિજ્ઞાનીઓ છે પૃથ્વી ઉપર, એને કેવડું મોટું કામ કર્યું. અરે ભગવાન અનંત વિજ્ઞાની હોવાને કારણે સાત દર્શન એમને આપ્યા છે. અણુ દર્શન આપ્યું, વિશ્વ દર્શન આપ્યું, કર્મ દર્શન આપ્યું, ધર્મ દર્શન આપ્યું, જીવ દર્શન આપ્યું, આત્મ દર્શન આપ્યું, પરમાત્મ દર્શન આપ્યું. અને આ દર્શનોની સાથે એને જીવનમાં કેમ જીવી શકાય, જીવનમાં આત્મસાત કેમ થઈ શકે તેનો યોગ સરળ ભાષામાં આપ્યો. મારે આપની પાસે કોઈ શાસ્ત્રની પરંપરાની વાત આજે કરવી નથી, પરંતુ ખૂબ જ સાદી ભાષામાં આપણે જીવી શકીએ એવા યોગની વાત કરવી છે. ભગવાને બે વાત બહુ મહત્વની કરી છે કે વ્યવહાર જગતની ઉપેક્ષા કરીને નિશ્ચય જગતની વાત કરવી તે અસ્થાને છે. આપણે બધા જ દેહધારી છીએ, આપણે બધા સંબંધોના જગતમાં જીવવા વાળી વ્યક્તિઓ છીએ. તો સંબંધોના જગતમાં જેને જીવતા આવડતું નથી એ સ્વરૂપના જગતની વાત કરે તે અનઅધિકાર ચેષ્ટા છે. આ બે વાત, તીર્થ અને તત્વ, વ્યવહાર અને નિશ્ચય, આ બંનેનું જ્યારે સમકક્ષ રીતે પાલન થાય ત્યારે ભગવાનનો યોગ સંપૂર્ણ રીતે આપણે જીવી શકીએ. અને એટલા માટે જ ભગવાને જે બે સૂત્રો આપ્યા, ઉમા સ્વાતીજીની વાત જે કરી એના બે સૂત્રો હતા, ઉપયોગો લક્ષણમ પરસ્પરોપગ્રહ જીવાનામ. આપણે માનીએ કે ન માનીએ, પ્રત્યેક જીવ બીજા જીવની સાથે અતૂટ સાંકળથી જોડાયેલો છે. સિદ્ધશિલામાં પણ આ જીવની સાથેનો સંબંધ કાપીને કોઈ મોક્ષીમાં મોક્ષમાં ગયું છે એવું કંઈ શાસ્ત્રમાં આવતું નથી કાંઈ. તો એક છે સંબંધોની જગત અને બીજું છે સ્વરૂપનું જગત. આ બંને જગતને આપણે યોગ માર્ગમાં કઈ રીતે જીવી શકીએ તેની સમજણ જો હોય તો આપણું આજનું પર્યુષણ પર્વનું કર્તવ્ય બહુ સ્પષ્ટ થશે. ભગવાને સંબંધ જગતમાં આપણે, ઇન ધ વર્લ્ડ ઓફ રિલેશન્સ આપણે સંબંધ જગતમાં જોડાયેલા છીએ, પાંચ ગુણોની વાત કરેલી છે કે જે ગુણો યોગનો પ્રવેશ દ્વાર બની શકે. સૌથી પહેલા કહેલું છે પરહિત ચિંતા કરવી. જ્યાં સુધી સર્વના હિતની ચિંતા માનવી કરતો નથી ત્યાં સુધી મોક્ષની વાત કરવી એને મોઢે શોભતી નથી. પરહિત ચિંતા, જૈન દર્શન કરોડની સંખ્યા છે, પણ આખા વિશ્વનું, ષડજીવ નિકાયનું, પ્રાણી માત્રનું હિતચિંતન કરનાર કોઈ વર્ગ હોય તો તે જૈન સમાજ, જૈન સંઘ છે. પરહિત ચિંતા. અને શું આપે છે પરહિત ચિંતા? તો કે સ્વાસ્થ્યનું પરમ રસાયણ છે. જ્યારે પણ બીજી વાર માંદા પડો, ઈચ્છીએ નહીં કોઈ માંદું પડે, તો તમારા બ્લોકના એક શાંત ખેડામાં બેસીને પરહિત ચિંતા કરતા 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 કેની હિત ચિંતા મારાથી રહી ગઈ છે એમ વિચાર કરતા કરતા કરશો તો સ્વાસ્થ્યનું રસાયણ એમાંથી મળશે. પરહિત ચિંતા એ સ્વાસ્થ્યનો પરમ યોગ છે. અજમાવી જોજો જીવનમાં કે પરહિત ચિંતા કરવાથી સ્વાસ્થ્ય મળે કે નહીં. અને એટલા માટે જ આ બાપા અમારા 85 વર્ષની ઉંમરે 3.5 લાખ ઓપરેશન કેના થતા થાયકા નથી, પરહિત ચિંતા છે. રોવા માંડે એકલા હોય ત્યારે, કઈ બાપા રહ્યો હવે ઘણું છે, ઘણું કે ના કે છૂટકો જ નથી કાંઈ. એનું કારણ માટે જ કરી શકે છે. અને સ્વાર્થમાં રચેલો માણસ સાંજે થાકી જાય છે, એને ઊંઘ દેવી પડે છે, એને નિદ્રા દેવી પડે છે. જે નિસ્વાર્થ છે એ હંમેશા સ્વસ્થ રહી શકે છે. તો પરહિત ચિંતા એ ભગવાનના પૂર્ણ યોગનો એકડો છે. પરહિત ચિંતા વગર જો મારું જીવન ચાલ્યું તો એ માનવું કે હું એકલ પેટો છું. આ મોક્ષમાં ગોડ કેનોટ બી રિમેમ્બર્ડ એલોન, ભગવાનને એકલા યાદ કરવાનું જૈન દર્શનમાં કહ્યું નથી. એટલા માટે તો બધા જ જીવોની સાથે સમ્યક સંબંધ બંધાય અને ત્યાર પછી ભગવાનની ભક્તિ, ભગવાનનું પ્રતિક્રમણ, ભગવાનનો યોગ કરવાનો છે. શા માટે? જગતના જીવો સાથે જેણે મૈત્રી સાધતા આવડતી નથી એ ભગવાનની ભક્તિનો લાયક રહેતો નથી, એમ આપણા ભગવાન આપણને કહે છે. પરહિત ચિંતા. અને પછી બીજી ખૂબ મહત્વની વાત છે જે વર્તમાનકાલીન અર્થ જગતમાં એક ક્રાંતિ ઉત્પન્ન કરી શકે એમ છે, અને તે છે પરોપકારની પ્રતિષ્ઠા. આ પરોપકાર એ સમૃદ્ધિનું મૂળ કારણ છે. આપણે આજે પણ જે આટલા નિશંક રીતે, નિશ્ચિત રીતે સુખમાં બેઠેલા છીએ એનું કારણ શું છે? રમણભાઈ, પૂર્વે કરેલા કોઈ પુણ્યનો ઉદય છે, અને પુણ્ય એટલે પરોપકાર. આજે અર્થ જગતમાં એક મોટી ચર્ચા ચાલે છે. રામકૃષ્ણ મિશનમાં મારે જવાનું થયું હતું. વોટ ઇઝ ધ બેસિસ ઓફ બીંગ પ્રોસ્પરસ ઇન લાઈફ? કોઈ કે ભાઈ પ્રોફિટ, સારી કંપની, સારી ટેકનોલોજી લાવવી જોઈએ, સર્વા કરવું જોઈએ. જૈન દર્શન કહે છે કે સમૃદ્ધિનું કારણ તો પરોપકાર છે તમારા વ્યવસાયમાં. પણ જો પરોપકાર લક્ષી અર્થાત અન્યને સેવા દેવાના લક્ષ્ય વગર જો વ્યવસાય કરશો તો તમે થાકી જશો. તો પરોપકાર અને સમૃદ્ધિ એ જૈન દર્શનનો એક વ્યવહારિક જીવનનો યોગ અતૂટ રીતે છે. હુ એવર થિંક્સ વેલ ઓફ અધર્સ, પ્રોવિડન્સ થિંક્સ વેલ ઓફ હિમ, એનું સારું કરે છે. તો આપણા જીવનમાં આ પરોપકારની પ્રતિષ્ઠા કેટલી છે? આપણા વ્યવસાય દ્વારા પણ આ પરોપકારને આપણે કરવું પડશે. ત્રીજી વાત છે ભગવાને કરી પ્રમોદ ભાવની. પ્રાણી માત્રમાં આત્માને જોવો, પ્રાણી માત્રમાં પોતાનું જ પ્રતિબિંબ જોવું. બધા જ નામ રૂપોમાં તારું જ દર્શન કરીએ, બધા જ નામ રૂપોમાં તારી જ સેવા કરીએ, આ પ્રમોદ ભાવ છે. સામી વ્યક્તિમાં રહેલા ગુણને જોવાની દ્રષ્ટિ, અને એ દ્રષ્ટિ ન હોય તો બાપુજી મોતિયાનું ઓપરેશન અત્યારે જ કરી દેશે, બધાનું, બધાનું જ કરી દેશે. આપણને બધાને પણ મોતિયા આવેલા છે. સેના માત્ર? આપણે આપણા ગુણ જોઈએ છીએ અને પરદોષ જોઈએ છીએ. યોગની ભાષામાં આ પ્રમોદ ભાવ એટલો અદ્ભુત છે કે જેને બીજાના દોષ જોવા માટેની દ્રષ્ટિ જ નથી. વિચાર તો કરો, ભગવાન આપણા માટે કેટલા ઉદાર છે. આપણે આટલા આટલા વખત ત્યાં આટલી બધી ક્ષતિઓથી ભરેલા હોવા છતાં પણ ભગવાને કોઈ વાર આપણને કહ્યું કે તારા વગર મને નહીં ચાલે? અરે, ધ મોર એન્ડ મોર ડિફેક્ટિવ યુ આર, ધ મોર એન્ડ મોર હી લુક્સ આફ્ટર અસ. એક વખત જો સમર્પણ આવે તો. તો પ્રમોદ ભાવ આ પૂર્ણ યોગનું એક ત્રીજું સોપાન છે. પરહિત ચિંતા, એનેથી સ્વાસ્થ્ય મળે છે. પરોપકાર, એનેથી સમૃદ્ધિ મળે છે. પ્રમોદ ભાવ થી શું મળે? શિવ તત્વ મળે છે. બધા જ જીવોમાં જ્યારે પ્રમોદ ભાવ આવે છે ત્યારે જીવન મંગલ અને કલ્યાણથી ભરાઈ જાય છે. અને ચોથી વાત યોગની એવી છે કે પર્યુષણ પર્વમાં આપણે તેને સ્વીકાર્યા વગર છૂટકો નથી, અને તે છે પ્રતિજ્ઞા. શ્રાવક અને શ્રાવિકા પોતાના જીવનમાં જો પ્રતિજ્ઞાબદ્ધ રીતે વ્રત લઈને જીવે નહીં તો આપણે એ ચતુર્વિધ સંઘના સભ્ય તરીકે પણ નામ કે વાસ્તે છીએ એમ કહેવું જોઈએ. પ્રતિજ્ઞાનો અર્થ છે કે જગતમાં શક્ય હોય એટલું મારું જીવન હું સંકોચીને ભગવાનની આજ્ઞા મુજબ જીવીશ. આખરે તો 6 આવશ્યકો ભગવાને જે બતાવેલા, 6 આવશ્યકો કરવા માટેની વાત આવશ્યક નિરૂક્તિમાં છે. એ યોગની ભાષા છે. પણ એ આવશ્યકોને પણ આપણે આપણા જીવનમાં જીવવા પડશે. જ્ઞાનથી અટકી જશું અને આવશ્યકની આરાધના નહીં કરીએ. કેટલી બધી સુંદર સૌમ્ય ભાષામાં ભગવાને આપણા કર્તવ્યો બતાવેલા છે. પર્યુષણ પર્વના પહેલા 3 દિવસમાં શ્રાવકોના કર્તવ્યોની વાત ઉપાશ્રયોમાં થાય છે. અહીંયા પણ આપણે સાંભળવી પડશે. સૌથી પહેલા કહ્યું છે સાવધ્ય યોગની વિરતિ, અર્થાત આપણા જીવનમાં જે અઢારે પાપ સ્થાનકો આપણે સેવીએ છીએ તેને આ આઠ દિવસમાં સંકોચીને સામાયિક ધર્મમાં આવવું, આમાં આવ્યા વગર છૂટકો નથી. સાવધ્ય યોગની વીરતિ જેને સામાયિક કહે છે, અને ત્યાર પછી કહે છે ઉત્કીર્તન, ચોવીસ તીર્થંકરોની સ્તુતિ, ચોવીસ તીર્થંકરોની વંદન પૂજન સ્તવન અર્ચન. શા માટે? કે આપણને માર્ગ બતાવનાર છે. અને ઉત્કીર્તન પછી વંદન, આ ત્રીજું કર્તવ્ય છે. એ વંદન એટલે ગુરુવંદન, કે જે ગુરુએ આપણને આ પરમ તત્વની ઓળખાણ આપી. આ ત્રીજું કર્તવ્ય. જો અહીં આવશ્યકોના નામ ભગવાને લખ્યા નથી. સાવધ્ય યોગોની વિરતિ એ પહેલું કર્તવ્ય, જેને આપણે સામાયિક કહીએ છીએ. ઉત્કીર્તન જેને ચૌવીસ સત્થો કહીએ છીએ, અને વંદન ગુરુવંદન કહીએ છીએ. અને આગળ ચાલીને પછી શું કહે છે? તો કહે છે કે રોગનું સ્ખલિતની નિંદા, પ્રતિક્રમણ. પ્રતિક્રમણ વગર પર્યુષણ પર્વ હોય જ નહીં, ઓછામાં ઓછું સંવત્સરીને દિવસે તો કર્યા વગર છૂટકો જ નથી. સ્ખલિતની નિંદા, આમ તો ઉભય કાળ કરવાનો છે. પ્રભુ, મારાથી જીવનમાં જે કંઈ પણ સ્ખલિતો થયા છે, એ સ્ખલિતોની હું નિંદા ગ્રહા કરીને મિચ્છામી દુકડમ આપું છું. તો આ સ્ખલિતની નિંદા એ ચોથો યોગ કહ્યો. અને પછી કહ્યો વ્રણ ચિકિત્સા. સ્ખલિતની નિંદા કર્યા પછી હજી પણ એ સ્ખલિતો ફરી ફરીને ન થાય માટે કાયોત્સર્ગ કરવાનું કહ્યું. અને કાયોત્સર્ગ પછી શું કહ્યું? ગુણ ધારણ. હવે મારે ફરીથી આ દોષોથી દૂર દૂષિત થવું નથી, માટે પચખાંડની વાત કરી. તો સામાયિક, ચૌવીસઠ્ઠો, ગુરુવંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને છેવટે પચખાણ. આ છ એ આવશ્યક શું કરે છે આપણા જીવનમાં? તો કહે છે કે સામાયિક રતિ અરતિને દૂર કરે છે. સંક્ષિપ્તમાં સૂત્રાત્મક વાત કરવી છે, કેમ કે આગળ જવું છે. સામાયિક આપણા જીવનમાં રતિ અરતિને દૂર કરે છે. ઉત્કીર્તન, ચોવીસ તીર્થંકરોનું વંદન આપણા જીવનમાંથી દુર્ધ્યાનને દૂર કરે છે. ગુરુવંદન આપણા જીવનમાંથી અજ્ઞાનને દૂર કરે છે. જ્ઞાન દેવા માટે કોઈ પંડિતોની જરૂરત નથી. વિનય જોશે, પરમ તત્વની સાથેનો વિનય હશે તો જ્ઞાનનો ક્ષયોક્ષમ આપોઆપ થશે. તો ગુરુવંદનથી અજ્ઞાન દૂર થશે. પ્રતિક્રમણથી ભૂતકાળમાં થયેલા દોષોનો થયેલો શોક દૂર થશે. શોકના નિવારણને માટે પ્રતિક્રમણ છે. અને કાયોત્સર્ગ મોહના નિવારણ માટે છે. અને છેવટે પચખાણ. પચખાણ વગરનો શ્રાવક શોભે નહીં. છૂટે મોઢે સોપે કેમ ચાલી શકે? સંજ્ઞાવાન હોય એ છૂટું મોઢું રાખે, પ્રજ્ઞાવાન હોય એ છૂટું ન રાખી શકે. તો એ શું છે પચખાણ? એ આવતીકાલના ભયથી આપણને મુક્ત કરે છે. દુર્ધ્યાન દૂર કરે, અજ્ઞાન દૂર કરે, શોક દૂર કરે, મોહ દૂર કરે અને ભય દૂર કરે. આવો ભગવાનનો આ પૂર્ણ યોગ આ સંસારમાં રહીને જીવવાનો છે. અને એને વર્તમાન કાળના મનોવૈજ્ઞાનિકોએ બહુ સુંદર રીતે, આજે તો આ યોગની વાત વિશ્વવ્યાપી થઈ ગઈ છે. ઇટ ડઝન્ટ માત્ર કોઈ સાંપ્રદાયિક ભગવાનના યોગની વાત નથી, જ્ઞાના જૈનો માટે આ વાત, અને અમારા અહીં બીજા મિત્રો બેઠેલા છે કે ભાઈ આ એમ કે હિન્દુઓ માટે, આ યોગ વિશ્વવ્યાપી છે. તો એનું પહેલું તત્વ શું છે? સમજવા જેવું છે, ખૂબ મહત્વની વાત છે. સૌથી પહેલો તો આ પિંડની સાથે મારો સંબંધ કેવો છે? હું દેહ છું કે દેહમાં વસતો આત્મા છું એવું સાંભળ્યું છે, પણ આ પિંડની સાથે સંયમથી રહેવા જેવું છે એ હજી નિર્ણય થયો નથી. પિંડની સાથે જેને સંયમથી રહેતા નથી આવડતું એને જગતમાં ક્યાંય જીવતા આવડતું નથી. એક અદ્ભુત આયતન, દિસ ઇઝ ધ ફાઇનેસ્ટ, એક અદ્ભુત આખી જીવ સૃષ્ટિમાં માનવ જીવન જેવું અદ્ભુત સુંદર દેહ કેને મળ્યો છે? એક ગર્વ લેવો જોઈએ કે બહુ પુણ્ય કેરા પુંજથી આ મળેલો દેહ છે. એવા આયતનને આપણે અસંયમી કરીને રોગિષ્ઠ અને ભોગિષ્ઠ કર્યું છે. ઘણી વાર કે યંત્રારૂઢ ઉપર ચડેલી આ ચેતનાઓ યોગની ઉપર કેવી રીતે થશે, આગળ યોગારૂઢ કેવી રીતે બનશે? પિંડની સાથે સંયમની જરૂરત છે, આ પહેલી વાત છે. અને જે સંયમપૂર્વક પોતાનું શરીર સાચવી શકતો નથી એ આગળના યોગોની વાત તો ક્યાં કરી શકે એમ છે. તો આ પહેલું કર્તવ્ય ભગવાનના યોગમાં પિંડની સાથે સંયમથી જીવવું. બીજો યોગ છે પદાર્થો. કેટલા પદાર્થો આજે આ જગતમાં આપણને ચારે બાજુ ધ ઓનસ્લોટ ઓફ ન્યૂ એન્ડ ન્યૂ મટીરિયલ્સ, ન્યૂ એન્ડ ન્યૂ કમ્ફર્ટ્સ, ગેજેટ્સ, ક્રાઉડિંગ અવર લાઈફ. આપણા જીવનમાં આ સુવિધાઓએ એવો ભરડો લીધો છે કે આ સુવિધાઓમાંથી કેમ છૂટા થવું, આ સુવિધાઓથી દૂર કોઈ જીવન છે કે નહીં એનો વિચાર પણ આપણા જીવનમાં આવ્યો નથી. શ્રાવક અને શ્રાવિકા સાદાઈ એનું ભૂષણ નહીં, આભૂષણ હોઈ શકે છે. અને એટલા માટે જ પદાર્થ જગતની સાથે અનાસક્તિનો સંબંધ રાખવો પડશે. શરીર ટકાવવા માટે જે જોઈએ એ મારે વાપરવું છે, એમાં વાંધો નથી, પરંતુ આ સુવિધાઓ, આ પદાર્થો જો મારા જીવનનો સમય લઈ લેશે તો પછી મોક્ષ માર્ગની આરાધના હું ક્યારે કરીશ? શાંત ચિત્તે આજે વિચાર કરજો કે જે સુવિધાઓ વાપરું છું એમાંથી કેટલી સુવિધાઓ હું ઓછી કરી શકીશ. ઘણીવાર એક નાનકડી વાત કરી છે, પણ અત્યારે એની પુનરાવર્તિ પણ મને લાગે છે કે આ વિષયને પુષ્ટ કરવા માટે કહીશ. અમારા સ્વામીજી ચિદાનંદ સ્વામીજીને ન્યુયોર્કમાં કોઈ મેસી સ્ટોરમાં જોવા માટે લઈ ગયા. ન્યુયોર્કમાં એક સ્ટોર છે, કેપી, બહુ મોટો સ્ટોર છે, 18-20 મજલાનો હશે. ઘણા બધા ત્યાં વસ્તુઓ મળે, પદાર્થો જુઓ તો ઓહો, વિવિધ જાતથી એક એક ડિપાર્ટમેન્ટ ભરેલા હોય. એનો ભક્ત એને છેલ્લે આવીને પૂછે, સ્વામીજી આપકો કેસા લાગા સ્ટોર? સ્વામીજી કહે, અરે બાપ રે બાપ, એ દુનિયા મેં ઇતની ચીજ હૈ કે જિનકે વગર મેરા જીવન ચલતા હૈ વો આજ મુજે માલુમ પડા. આવું થઈ શકશે? નક્કી જ કરો, બહુ જાજો યોગ તપમાં જવું નથી, પણ જે હું વાપરું છું એમાંથી કંઈક ઓછું થઈ શકશે? તો આ પર્યુષણ પર્વનું વ્યાખ્યાન લીખે છે. આવતા પર્યુષણ પર્વ પહેલાં આપણે સાદાઈના એ ખરેખર હોવા જોઈએ. જાત ઉપર જે ખર્ચે છે એ દુઃખીઓની કલ્પના કરી શકતો નથી. આ ભગવાનની વાત છે આખી. તો પદાર્થ જગત આપણને મૂંઝવી જાય છે. જાત ઉપર ખર્ચવાનો વિચાર આવે ત્યારે માનજો કે મારે હજી ઘણું ભ્રમણ કરવાનું છે. શું આપ્યું છે આપણને ભગવાને? 25 વર્ષ પહેલાની સુખની કલ્પના અમે જોઈએ અને આજે જોવું તો એમાં મુંબઈમાં તો એકો એક કરોડપતિ, સાથે ચાલવામાં બેસવામાં પણ ભય લાગે. મને તો કરોડના કેટલા મીંડા થાય એ ખબર નથી, અને અહીંયા એકો એક ફ્લેટ ધારી કે કરોડપતિ છે. તો મને આનંદ છે, મુબારક હો તમારી સંપત્તિ. પણ એ સંપત્તિ બીજા કોકના ઉપયોગમાં આવે ત્યારે ધન્ય બની શકે છે. પદાર્થો સાથેની અનાસક્તિ આવ્યા વગર મોક્ષ માર્ગ ઉપર ચાલવાનું અશક્ય છે. અને સાથે આવે છે પ્રકૃતિ. આખી જે પ્રકૃતિ આપણે બનાવેલી નથી, આ ભગવાનની આપેલી છે. ભગવાન એટલે એક ચૈતન્યમય ચેતના એને આપેલી છે. ગોડ ઇઝ નોટ એ પર્સન, એક અરહંત્યમય ચેતના છે જેણે આખી પ્રકૃતિ બનાવી છે. એ પ્રકૃતિની સાથે મારે કેવો સંબંધ રાખવો છે? આધુનિક યુગનો માનવી આ પ્રકૃતિની સાથે ક્રૂર બનો છે. He's enjoying destroying nature at any cost for his absolutely small joy. એક નાનકડા એવા સુખને માટે આ પ્રકૃતિનો કચ્છર ઘાણ વાળી નાખવો, એમાં તો આ માણસના માનવીને કઈ દેખાતું નથી. અને મૂંગી જીવ સૃષ્ટિ છે, પ્રકૃતિ સજીવ નિકાયમાં મૂંગી જીવ સૃષ્ટિ છે. એનો ઉપયોગ કેટલો થાય? જરૂર પૂરતો થાય, ખપમાં આવે એટલો થાય, જીવન ટકી શકે એટલો થાય. એને સ્થાને આજે આ પ્રકૃતિનું પ્રદૂષણ કેટલું થયું છે! અને એ પ્રકૃતિનું પ્રદૂષણ ભોગની વૃત્તિ મનમાં ઉત્પન્ન થઈ છે તેને કારણે થયું છે. ધ રિયલ પોલ્યુશન ઇઝ ધ મેન્ટલ પોલ્યુશન, ધ અધર પોલ્યુશન હેવ ફોલોડ ઇટ. અને એટલા માટે જ પ્રકૃતિની સાથે જેને ભગવાનનો યોગ જીવવો હશે એને અનુકંપાનો વ્યવહાર રાખવો પડશે. યુ શેલ નોટ ડિસ્ટર્બ નેચર ટુ ધ એક્સટેન્ટ પોસિબલ. એ પ્રકૃતિને એમ ને એમ રાખવી, કેમ કે એનાથી તો હું જીવી રહ્યો છું. એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે, પંચ મહાભૂતોનું આપણું શરીર બનેલું અને પંચ મહાભૂતોથી આપણે જીવી રહ્યા છીએ. હવા વગર જીવાય નહીં, પાણી વગર જીવાય નહીં, વનસ્પતિ વગર જીવાય નહીં, અને અગ્નિ વગર જીવાય નહીં, જળ વગર જીવાય નહીં. આ પાંચેય મહાભૂતોમાંથી કોઈ એક મહાભૂત ઇન્દ્ર મહારાજના દરબારમાં ઠરાવ લઈને આવે કે આજે હવાએ નક્કી કર્યું કે અમારે બંધ પાડવો છે મુંબઈમાં, તો શું થાય? આપણે બધા બંધ પાડીએ છીએ, પણ આ પંચમહાભૂતમાંથી કોઈએ આપણી ખરાબ પ્રવૃત્તિને જોવા છતાં પણ બંધ પાડ્યો નથી, કેમ કે એની પછવાડે કરુણા છે. તો આ પંચમહાભૂતોથી આપણે જીવી રહ્યા છીએ અને એને જ જીવાડવા માટેનું દુર્લક્ષ. અને ભગવાનના યોગની ને પર્યુષણ પર્વની વાત કરવી મને લાગે છે, ઇવન વી આર નોટ ફિટ ફોર ધ ગ્રાઉન્ડ લેવલ ઓફ રિલિજન. આ પ્રકૃતિની સાથે જૈનોએ જ એક સુંદર મજાનો અભિગમ અપનાવવો પડશે, અને તે હશે કે પ્રકૃતિની રક્ષા કરો, એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. તો આ રીતે પ્રકૃતિની સાથે કેમ જીવવું? પુરુષાર્થની વાત આવે છે. આપણા પુરુષાર્થનું ગુરુત્વાકર્ષણ અર્થને કામ બન્યું છે. એ અર્થને કામમાં જો નીતિ નહીં હોય, એ પુરુષાર્થમાં ખરેખર જો નીતિ નહીં હોય તો એ પુરુષાર્થ પણ નિષ્ફળ જશે. અશાતા વેદનીઓથી જીવન ઉભરાશે. મેં મારી આટલી વર્ષની ઉંમરમાં કોઈ પણ અર્થ અને કામના જગતમાં પ્રવેશેલા માણસ કે જેણે વ્યવસાયમાં અનીતિ કરી છે એને મેં સુખરૂપ આ સંસારના વમણમાંથી બહાર નીકળતો જોયો નથી. અહીંયા કોઈ નીકળતા હોય તો મને દાખલા આપજો. આ વ્યવસાય પુરુષાર્થની વાત છે. ભગવાનના યોગની વાત આવે ત્યારે જૈન ધર્મમાં જન્મેલો શ્રાવક એના યોગથી એટલો બધો સદાચારથી એટલો મગમગતો હોય એના મનમાં પણ આવો કોઈ વિકલ્પ ન આવે. અને છેલ્લે આવે પરિચિતોના સમાજમાં આપણું મૈત્રી જીવન અદ્ભુત રીતે પરિપૂર્ણ થવું જોઈએ. તો સંબંધના જગતમાં એક જ શબ્દમાં કેવું હોય, સંબંધોના જગતમાં પરોપકાર અને સ્વરૂપના જગતમાં આવવું છે તો નમસ્કાર. પરોપકાર છે ત્યાં પુરસ્કાર છે અને નમસ્કાર છે ત્યાં સાક્ષાત્કાર છે. સાક્ષાત્કાર જોતો હોય એને નમસ્કાર વગર ચાલશે નહીં. અને એ સ્વરૂપના જગતમાં પ્રવેશ કરવા માટે ભગવાને શું સુંદર વિધિ બતાવી છે. અરે મોક્ષમાં જવું એ તો સાવ સહેલું છે, સાવ સહેલું છે રમણભાઈ. પણ આપણને બધાને તો શું છે, નાનકડી એવી રમૂજ વાત કરવાની મન થાય છે. કોઈ ગ્રહસ્થને ત્યાં કોઈ સંત એક રાત્રિ રહેવા માટે આવ્યા. ગ્રહસ્થને ત્યાં એક પિંજરામાં પુરાયેલો પોપટ હતો એના શયનખંડમાં. અને મુક્તિ 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 એમ પોપટ બોલ્યા કરે. ઓલા સંતને થયું કે આ પોપટ ઉપર શું જુલમ કરે છે ગ્રહસ્થ, માત્ર પોપટને પાડીને એને જોવાથી આનંદ કરે છે. એટલે એને એમ થયું કે રાત્રિના બધા સૂઈ જાય એટલે પિંજરું ખોલી નાખ્યું અને પોપટને ઉડાડી મૂક્યો. એને થયું કે હા સવારના પોરમાં ગ્રહસ્થ વટશે પણ આ જીવને તો મેં મુક્ત કર્યો. સવારના ઉઠ્યો ત્યારે ઓલો પોપટ ફરીને પાછો પિંજરામાં આવી ગયો અને મુક્તિ મુક્તિ મુક્તિનું ગાન કરે છે. ત્યારે થયું કે આ મુક્તિની વાત કરવા વાળા ને ખરેખર મુક્તિ જોતી નથી. એમ આપણે પણ આવતા પર્યુષણ પર્વમાં પાછા હાજર, કેમ કે આજ વક્તાઓ આજ શ્રોતાઓ ને આજ પ્રમુખ મુક્તિ 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 પાછા એને પિંજરામાં આવી જવાના છીએ. હકીકતમાં વી આર નોટ રેડી ફોર ફ્રીડમ. મુક્તિ જોતી હોય એ તો ક્યાંય. અબ તો હંસા ચેત સવેરા ચલો હમારે સાથ, રોગ શોક વ્યાપે નહીં જાપે નહીં કાલ કે ત્રાસ. કોણ દેશ સે આયા હંસા કયા લગાયે આશ, કોણ ઘાટ વિશ્રામ કયા. અરે ભગવાન તું ક્યાં આવી ગયો છું ને ક્યાં રોકાઈ પડ્યો છું. પણ આપણને હકીકતમાં વી ડોન્ટ, ધેર ઇઝ નો ક્રેવિંગ ફોર ફ્રીડમ, આ કહેવાની વાત છે. તો આવી મુક્તિ જોતી હોય તો સ્વરૂપનું જગત ભગવાને જે બતાવ્યું છે અદ્ભુત છે. અને એમાં કહ્યું છે ઋણ મુક્તિ વગર મુક્તિની વાત અસ્થાને છે. જ્યાં સુધી દેહના સંબંધોની સાથે મારો ઋણ મુક્તિનો સંબંધ પૂરો થયો નથી ત્યાં સુધી મુક્તિની વાત કરવી એ અસ્થાને છે. અને એટલા માટે જ આપણા બધા માટે આ યોગનું પ્રથમ સોપાન ઋણ મુક્તિ. ઋણ મુક્તિ વગર મુક્તિના માર્ગ ઉપર પ્રસ્થાન થઈ શકતું નથી. અને એ માર્ગનું પહેલું સોપાન છે ભગવાને બતાવેલો માર્ગ. ભગવાનના શાસ્ત્રોમાં જે વાત બતાવેલી છે તેને યથાયોગ્ય પાડો. અને જેને એની પોતાની ચેતના મુક્તિ તરફ ઝડપથી લઈ જવી છે એના માટે છે મંત્ર યોગ. મંત્ર દ્વારા મુક્તિનું આ જીવનમાં જ અનુભવ થઈ શકે છે. આપ સૌ જાણો છો એક નમસ્કાર મંત્રનું અદ્ભુત અભિયાન ચાલી રહ્યું છે સારા એ ગુજરાતમાં. 1 લાખ નૌકાર આપણે બધા 1 વર્ષમાં સાથે ગણીએ અને જુઓ તો ખરા એ સામૂહિક આરાધનાના પ્રતાપે શું થશે. આ મુંબઈમાં પણ વિસ્ફોટ થયો